તારીખ 16/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 394 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 766
પદની અંદર જ્ઞાન પ્રધાનતા અને ભક્તિ પ્રધાનતા બંને એક એક પંક્તિ છે. કૃપાળુ દેવનો આશય ભક્તિ પ્રધાનતા દર્શાવવાનો છે. એ ભક્તિમાં પણ તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. ભક્તિમાં પણ નિષ્કામ ભક્તિ આદરણીય છે, સકામ ભક્તિ બિલકુલ આદરણીય નથી. એટલે ભક્તિમાં બે પ્રકાર પડે છે. ખરેખર તો ભક્તિ ઉપકાર બુદ્ધિથી આવવી જોઈએ. પોતાના આત્મા ઉપર કાંઈ પણ આત્મકલ્યાણને ની દિશામાં પોતાને કાંઈ પણ લાભ થયો હોય તો ભક્તિ ઉત્પન્ન થાય છે. ત્યાં સાવધાની રાખવા યોગ્ય એટલી વાત છે કે કોઈ પ્રકારની સકામતા નહીં હોવી જોઈએ. કેવળ આત્મકલ્યાણ સિવાય બીજો દ્રષ્ટિ બિંદુ જેને નથી એને નિષ્કામ ભક્તિ હોય છે. નિષ્કામ ભક્તિ કોને હોય છે કે આત્મા અથવા નિષ્કામતા છે એ આત્માની પર્યાય છે અને સકામતા છે એ રાગની પર્યાય છે. રાગ અને આત્મા બે જુદા પડવા. જો સકામતામાં મલિનતા છે તો નિષ્કામતામાં પવિત્રતા છે. એ પવિત્રતા ન દેખાતી હોય તો આગળ જે પવિત્રતા ઉત્પન્ન થવાની છે મોક્ષ માર્ગમાં એનું મૂળિયું નિષ્કામતામાં છે એમ સમજવા યોગ્ય છે. શું? કેમ કે પ્રતિપક્ષ છે ને, સકામ અને નિષ્કામ પ્રતિપક્ષ છે. જો સકામતા મલિન છે તો નિષ્કામતા મલિન નથી. મલિન નથી એનો અર્થ કે પવિત્ર છે. ત્રીજો તો કોઈ ભાવ નથી, કા મલિન હોય કા પવિત્ર હોય. એમ ચોખ્ખી પવિત્રતા મોક્ષ માર્ગની અનુભવ ગોચર ત્યાં ન થતી હોય તો પણ એ મોક્ષ માર્ગની વિતરાગતાનું મૂળિયું નિષ્કામતામાં છે. એટલે ઘણા દોષ નિવૃત્ત કરવાને યોગ્ય એવી નિષ્કામ ભક્તિ હોય છે અને સકામ ભક્તિ બીજા દોષો ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે એમ આપોઆપ એમાંથી નીકળે છે. સકામતામાં બે પ્રકાર છે, એક લોભ નો અને એક માન નો. એ બે પ્રકાર તપાસી લેવા. બંને પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર છે કે નહીં એ તપાસી લેવું જોઈએ. જેમ કે હું ભક્તિ કરું છું માટે મારો ભક્તિવાન તરીકેનો દેખાવ સારો છે એ સકામતા થાય. ભક્તિ કરે અને સારી ભક્તિ કરે, સારું ગાઈ શકે, સારી સેવા કરી શકે, સારું સમર્પણ કરી શકે, અને એને લઈને પોતાને બીજા ગણતા હોય કે ન ગણતા, પણ પોતાને એમ થયા કરતો કે મારી ગણના કંઈક થતી હશે આમાં, આ પ્રકારને પછી બોલા બીજા નહીં ગણતા હોય, પણ પોતાને અંદર કંઈક ગણાતું હોય, ત્યારે સમજવું કે સકામતા છે. એટલે એમ લીધું કેવળ એક આત્મકલ્યાણ નું દ્રષ્ટિ બિંદુ હોવું જોઈએ. ભક્તિ સમર્પણ બુદ્ધિ સહિત ની હોય છે. સમર્પણ માં ગણતરી આવી ક્યાંથી? અને ગણતરી આવી તો સમર્પણ રહ્યું ક્યાં? જેમ મેં 1 લાખ રૂપિયાનું દાન દીધું તો મારા રૂપિયા હતા એમાંથી મેં 1 લાખનું દાન દીધું, તે દાન નથી દીધું, રૂપિયા મારા રાખ્યા છે. દીધા એ રૂપિયા કોના રાખ્યા? મારા રાખ્યા. તો મારા પણ રાખ્યું, એમાં દાન ક્યાં આવ્યો? હું તો અધિકાર આવ્યો, દાન દીધું જ નથી. મારી પાસે આટલી સંપત્તિ હતી, પરિગ્રહ હતો, એનો મેં ત્યાગ કર્યો. મારા પરિગ્રહનો મેં ત્યાગ કર્યો, તે ત્યાગ નથી કર્યો, પરિગ્રહમાં મારા પણ રહ્યો. એવો માર ખાંકડો છે જરા.
ઓર જીવ
જીવ ક્યાં ભૂલ કરે છે
એને સમજાય,
એટલા માટે સત્સંગ અનિવાર્ય છે. મોટો પેરેગ્રાફ છે ને વચ્ચે, બહુ સારું માર્ગદર્શન છે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગ ને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને યોગ ઘણી વાર થઈ ગયો છે, પ્રત્યક્ષ યોગ થયેલો છે ઘણી વાર, પણ તેનું ઓળખાણ થયું નથી. એક વાર પણ ઓળખાણ નથી થયું. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, ઓળખાય તો સારું, તથાપિ કેમ ઓળખાણ નથી થઈ? જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી રિદ્ધિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી,
કોઈ પણ પ્રકારની
કામનાથી, ઇવન દેખાવ કરવાનું મન થાય એટલે સકામતા આવી ગઈ,
પોતાની
દ્રષ્ટિ મળી નથી. કોઈ પણ આત્મકલ્યાણ સિવાયનો ભાવ એટલે
કામ ના આવે,
દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ મલિન જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે,
બાહ્ય દ્રષ્ટિ જ
રહે છે, કેમ કે પોતે બાહ્ય દ્રષ્ટિ છે, જેથી ઓળખાણ પડતું નથી, કારણ કે ઓળખાણ અંતરદ્રષ્ટિથી જ પડે છે, બાહ્ય દ્રષ્ટિથી પડતું નથી. ત્યારે કે ઓળખાણ પડે એનું લક્ષણ શું? મને ઓળખાણ પડી છે, મને તો ઓળખાણ પડી છે, મેં તો સત્પુરુષને ઓળખ્યા છે, તો
એનું એક લક્ષણ
છે એ તપાસી લેવું. અહીંયા આપ્યું છે બહુ સરસ કે જ્યારે ઓળખાણ પડે છે ત્યારે તે જીવને કોઈ અપૂરો સ્નેહ આવે છે, અપૂરો પ્રેમ આવે છે. કોઈ વખત
કોઈ કાળમાં
કોઈને વિશે એવો પ્રેમ ના આવ્યો હોય, એવો પ્રેમ સ્નેહ આવે છે, તેવો
કે તે મૂર્તિના વિયોગે ઘડીએ આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબણા લાગે છે, મોટી આપત્તિને વિટંબણા લાગે ને, છતાં તો રહેવું પડે તો વિયોગમાં. તેના વિયોગે તે ઉદાસીન ભાવે ક્યાંય મન લાગે નહીં, બધી ઉદાસીનતા આવી જાય. ઉદાસીન ભાવે કેમ કે મને વિયોગ વર્તે છે, મને વિયોગ વર્તે છે, ક્યાંય ચિત્ત લાગે નહીં. તો ચિત્ત ક્યાં લાગે? તેમાં જ વૃત્તિ રાખીને તે જીવે છે, જેટલું જીવવું પડે એની અવેજીમાં, એની બદલીમાં, અવેજીમાં બીજા પદાર્થોનો સંયોગ અને મૃત્યુ એ બંને સમાન થઈ ગયા હોય છે. મૃત્યુ જેવો લાગે એ પદાર્થ, એટલો મૃત્યુ જેવું આકરું લાગે ને એવું અવિધિ વાળો પદાર્થ લાગે. આવી દશા જ્યારે આવે, આવી દશા જ્યારે આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું, ત્યારે માર્ગને નજીક સમીપ છે એમ જાણી લેવું. એવી દશા નહીં આવવામાં આદર્શ કોણ છે? માયાની સંગતિ બહુ વિટંબણામાં છે. ક્યાંક એને માયા છે, ક્યાંક એને બીજે પ્રેમ છે, એની વિટંબણા છે. પણ એ જ દશા આણવી, આવી દશા મારી હોવી જોઈએ એવી જેની ભાવના છે, એવો જેનો દ્રઢ નિશ્ચય છે અથવા એની પ્રગાઢ ભાવના છે, તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી એ દશા પ્રાપ્ત નથી ત્યાં સુધી માર્ગ વિકટ છે, અને એ દશા પ્રાપ્ત થાય તો માર્ગ નિકટ છે. બસ આ એનું ચિહ્ન લીધું છે. એટલે ઓળખાણ થઈ છે કે નથી થઈ એનો સ્પષ્ટ એમણે ચિતાર આપી દીધો છે. આ પ્રકારનું તારું પરિણામ હોય તો ઠીક છે, નહીં તો વાત પૂરી થઈ ગઈ. જાઓ માયા મને કહીં ને કહીં ઉસકો લગાવ હૈ, પ્રતિબંધ હૈ, ખિંચાવ હૈ, અપનત્વ હૈ. ગુજરાતીમાં આવો શબ્દ બહુ પ્રચલિત હૈ, ખાસ કરકે હિન્દુ ધર્મમાં તો માયા શબ્દ બહુ પ્રચલિત છે. ભગવાનની માયા એમ કહેવાય છે. અથવા ભાઈ તમે તો આપણે રહ્યા એક દિવસ સારે પણ બહુ માયા થઈ ગઈ એમ નથી કહેતા. આપણે તો બહુ થોડો પરિચય તો પણ માયા બહુ થઈ ગઈ આપસમાં. માયા એટલે એક જાતનો સ્નેહ, બે બાજુ સ્નેહ થાય ને, સંસારિક પદાર્થમાં પણ સ્નેહ થાય અને પારમાર્થિક પદાર્થમાં પણ સ્નેહ થાય, એ બને. એટલે ભક્તિ ઉદાસીનતા લાવે, લાવે ને લાવે, જેમ જ્ઞાન ઉદાસીનતા લાવે ભક્તિ ઉદાસીનતા લાવે. કેમ કે એ તો એક જ પર્યાયના બે નામ છે, જ્ઞાન કયો કે ભક્તિ કયો, ભક્તિ કયો કે જ્ઞાન કયો. એ ભક્તિનું નામ જ જ્ઞાન છે ને જ્ઞાનનું નામ જ ભક્તિ છે. શું કે છે કે નિષ્કામ એવી જે ભક્તિ અલ્પ પણ હોય એમ કે છે. શું જો જીવને ઉત્પન્ન થઈ હોય નિષ્કામતાનો શરૂઆત થઈ હોય ને, અલ્પ ભલે શરૂઆત થઈ હોય તો પણ તે ઘણા દોષને નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદી દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધિત ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. શરૂઆત થઈ હોય પણ નિષ્કામ પણ શરૂઆત થઈ હોય તો ઘણા દોષ ઉત્પન્ન ના થાય એવી પરિસ્થિતિ આવે છે. બાકી તો ભક્તિમાં ડિગ્રી તો હોય જ છે, ભક્તિમાં ડિગ્રી તો હોય જ છે ને. એમ નહીં સકામતા તો બિલકુલ નહીં. નિષ્કામતા જે છે એનો અંશ થોડો હોય એવી રીતે. નિષ્કામતા નું સ્વકામતા નું બે બે સાથના બે સાથે નો જ્યાં સકામતા છે ત્યાં નિષ્કામતા છે જ નહીં. સીધી વાત એ છે, જ્યાં સકામતા છે ત્યાં નિષ્કામતા નથી રહેતી. પૂરી થઈ ગઈ તો પણ આત્મકલ્યાણનો ભાવનાની ડિગ્રી જે એટલી તીવ્ર ન હોય. અલ્પ ભક્તિ શું ભક્તિનું એ વિશેષણ લીધું છે, ભક્તિનું એ વિશેષણ છે, સકામ નિષ્કામતાનું એ વિશેષણ નથી. ભક્તિ ને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ, એમ નિષ્કામ અલ્પ નહી અલ્પ પણ ભક્તિ. અલ્પ પણ ભક્તિ જો જીવને બીજા દોષ ઉપર નવા ન થવા દે તો નિષ્કામતા સહિત ઘણી ભક્તિ હોય એ તો બીજા દોષ ને ન જ આવવા દે ને, એમ કે છે. ક્યાંથી આવવા દે? એની સામે અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન પણ પરિણમનમાં તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, મોક્ષ માર્ગ એટલો સુગમ નથી, બહુ સાંકડો છે. મુક્તિનો માર્ગ છે એટલો સ્થૂળ નથી, અંદરમાં સૂક્ષ્મ માર્ગ છે એટલે અસુગમ છે. એવા માર્ગ પ્રત્યે સ્વચ્છંદ આદિ એવા માર્ગ પ્રત્યે અસુગમ એવા માર્ગ પ્રત્યે ભ્રાંતિ પ્રાય પ્રાપ્ત કરે છે. સ્વચ્છંદ આદિ દોષમાં વિયો જાય છે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાય પ્રત્યે પ્રાપ્ત કરે છે. એટલે પદાર્થનું સ્વરૂપ જેમ છે એમ નથી જ્ઞાનમાં આવતું, એમ બને છે. કલ્પના ચડે છે કઈ ને કઈ, ઘણું કરીને એમ હોય છે. કેમ કે ઉઘાડ જ્ઞાનમાં એવું બને છે. ઉઘાડ જ્ઞાન એક વાત છે અને નિર્મળ જ્ઞાન બીજી વાત છે. આ નિષ્કામ ભક્તિ નિર્મળતાને લાવે છે એમ છે અને સ્વચ્છંદને ઉત્પન્ન નથી થવા દેતી. આ મોટો ફાયદો છે. જ્ઞાન પ્રધાનતામાં જાય છે, આ જોઈએ છે આ જોઈએ છે આ જોઈએ છે એટલું જ્ઞાન પ્રધાનતામાં જાય છે. તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે. આ કાળમાં જ્ઞાન પ્રધાનતામાં જવા જેવું તો નથી જેમ કે છે. એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે, અમને એમ લાગે છે ને એમ જ છે. હવે પેલું જે મૂર્તિ માટે એમણે લખ્યું હતું ને એનો ખુલાસો કરે છે. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધે દર્શન કરવાની તમને ઈચ્છા છે, કેમ કે કૃપાળુ દેવની એક પ્રતિમા બનાવી અને બસ હૃદયમાં એમનું દર્શન કર્યા કરીએ, અમે પ્રતિમા રાખીને એમનું દર્શન કર્યા કરીએ. હું કેમ યોગ રહેતો હતો, સંયોગ નહોતો એટલે એવો એક વિચાર આવી ગયેલો એમને. તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે, કેમ કે પ્રતિમા બનાવવાનું કાંઈ તમારા માટે શક્ય નથી. તમારે તો હજી ઘરનો આજીવિકાનો વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી છે, એમાં તમે આ ક્યાંથી પ્રતિમા બનાવડાવવાના હતા? તો કંઈ સાધારણ પરિસ્થિતિવાળાનું કામ નથી. અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે. એ જે પ્રારબ્ધ સ્થિતિ હજી પૂરી થવાની વાર છે, હજી તો તમને આ ઉદય લાંબા લાંબા એવું લાગે છે, આર્થિક તકલીફ વાળો મળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગ્રસ્થાશ્રમ વર્તે છે. તમે મૂર્તિ બનાવશો તો ત્યાગી નહીં બનાવશો કે ગ્રસ્ત નહીં બનાવશો? અમે તો ગ્રસ્થાશ્રમમાં છીએ, તમારે જેની મૂર્તિ બનાવવી છે અમે તો ગ્રસ્થાશ્રમમાં છીએ. એમાં શું છે, શાસ્ત્રની અંદર એવું વિધાન છે કે મૂર્તિ ભગવાનની હોય અને મુનિરાજની હોય, બેની મૂર્તિ હોય છે, પ્રતિષ્ઠા પણ બે નહીં થાય એવી મર્યાદા છે, કેમ કે ત્યાગ વાળી દશા છે. એટલે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગ્રસ્થાશ્રમ વર્તે છે, એટલે અત્યારે પ્રત્યક્ષપણામાં એટલે અત્યારે, અને ચિત્રપટને વિશે સંન્યાસાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિશે સંન્યસ્તાશ્રમ આશ્રમ વર્તે છે. એટલે આમ ચિત્ર આવે એની અંદર તો કાંઈ એવું દેખાતું નથી, પોતાને જે જ્ઞાનમાં ચિત્ર આવે એમાં આમ કે આ ગ્રસ્ત છે એવું નથી દેખાતું, એમાં તો ત્યાગી જ દેખાય છે, કેમ કે એમનું એમનું સ્વરૂપ એવું જ જાણ્યું છે કે અમને ક્યાંય લગવાડ નથી. એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે, દેખાવા અને અંદરની કલ્પના બીજી, બહારનો દેખાવ ગ્રસ્તપણાનો, અંદરની કલ્પના બીજી. એટલે અંદરમાં એને ત્યાગી જેમ જોવે છે. હા, ધ્યાન શેનું કરવું? ધ્યાનમાં શું લેશો તમે? ધ્યાનમાં કઈ આકૃતિ લેશો કે નહીં? તે મૂર્તિથી આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવા યોગ્ય છે. એટલે શું તમારે કરવું જોઈએ? મૂળ તો એમને કંઈક એવી વાત લખી હશે કે કંઈક કાં તો તમારી મૂર્તિ બનાવીએ કાં તમારો કોઈ ચિત્રપટ બનાવીએ, એટલે ફોટો ચિત્ર દોરીએ, એની સામે તમારું ધ્યાન હું કર્યા કરું. એ બાબતમાં માર્ગદર્શન આપે છે કે મૂર્તિ બનાવવાની તો તમારી કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી, ચિત્રપટ બનાવશો તો ગ્રસ્ત દશાનું ચિત્રપટ બનાવશો, તમે શેનું ધ્યાન કરશો? તમારી અંદરમાં જે અમારા વિશેનો ભાવના છે એમાં તો કોઈ ગ્રસ્તપણું તમને નથી દેખાતો. ગ્રસ્તપણું દેખાય તો શું દેખાય? એ દુકાને જાય છે, બેરા છોકરા છે, અમને એ બધું દેખાય. તો અમારા વિશે તમને એવું જ કંઈ દેખાતું નથી, ગ્રસ્તપણે તો તમે અમને જોતા નથી, બૈરા છોકરાવાળા છે એવું તમે જોતા નથી, તમારી દ્રષ્ટિ તો બીજી છે. તમે ચિત્રપટ રાખીને કેવી રીતે ધ્યાન કરશો? પોતાનો પ્રતિબંધ થશે તમને, જે રસ્તા ડ્રેસવાળો ચિત્ર દોરશો તો તમને ધ્યાન કરવાનું એ અનુકૂળ, ધ્યાન માટે અનુકૂળ નથી એ ચિત્રપટ દોરાવો કે મૂર્તિ કરાવી. એના બદલે તમારે શું કરવું જોઈએ કે તે મૂર્તિથી, એટલે તે મૂર્તિથી એટલે શું, કે પોતાનું જે સ્વરૂપ છે એ, તે આત્મસ્વરૂપ પુરુષની દશા એવી રીતે મૂર્તિ ખ્યાલ માર્યો, એની અંદરની દશાની મૂર્તિને ખ્યાલ માર્યો, ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને અને એમના જે વચનો છે આત્મસ્વરૂપને પ્રગટ બતાવનારા એમના જે વચનો છે એના અનુસંધાને વિચારવા યોગ્ય છે, એવી રીતે મૂર્તિને અનુસંધાન કરો. એમના આત્મભાવો જે વચનોથી એમના આત્મભાવો વ્યક્ત થતા હોય એ આત્મભાવોને અનુસરીને એમની અંદરની મૂર્તિને તમે અનુસંધાન કરો, એવી રીતે તમે ધ્યાન કરો. ચિત્ર પણ દોરાવીને કે મૂર્તિ કરાવીને નહીં,
એમ કે
તમારે અમારું ધ્યાન કરવું છે ને, એમ કે તો અમે સત્સંગની અંદર જે કાંઈ તમને કહ્યું એને લઈને જે તમે અમારું સ્વરૂપ તમને જે ભાઈશું એ વચનોનો અનુસંધાન એવી રીતે સ્વરૂપ સાથે ગયો તમે, એવી અમારી જે અંદરની મૂર્તિ છે એને એ વચનોથી અનુસંધાન કરો એનું, અને તેનું એટલે એમ કરવાનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. એ પ્રકારે જો તમે લક્ષમાં રાખો અંતર સ્વરૂપને તો તમને જે મૂર્તિ બનાવીને હૃદય હૃદયમાં રાખવી છે તો એનાથી આમાંનું ફળ મોટું થાય એમ કહેવું છે. એટલે શું એમને ફેર પાડવો છે, અંતર દ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિમાં તમે બાહ્ય દ્રષ્ટિ નહીં કેળવો, અંતર દ્રષ્ટિ કેળવો એમ કહેવાનો આશય છે. અમારા સંગથી તમને જે અમારું સ્વરૂપ જણાય છે અંતરદ્રષ્ટિથી એનું અનુસંધાન કરો ને તમારા પરિણામ સાથે. બહારમાં મૂર્તિ બનાવી કે ફોટો રાખવો ને એની સામે ધ્યાન કરવા બેસવું ને
એમ નહીં કરો,
આમ કરો, ઓલા કરતાનું ફળ વધારે છે એમ કે છે. તમે સામે ચક્ષુ ઇન્દ્રિયથી તમે જુઓ, ફોટો જુઓ કે પ્રતિમા જુઓ તો ગ્રસ્તાશ્રમ છે દેખાવમાં, એટલા માટે દિગંબર શ્વેતાંબરમાં આ ફેર છે ને, મુગટ નહીં પહેરાવો, ચક્ષુ નહીં ચડાવો, ભગવાનને અલંકારને આંગી નહીં કરો,
કેમ કે તમે મૂર્તિ ઘડી છે
તો વિતરાગ મૂર્તિ હોવી જોઈએ ભગવાનની, તમારે ધ્યાન કોનું કરશો, તમે કેવી રીતે તમે મૂર્તિને ધ્યાનમાં લેશો એમ કે બી પ્રેક્ટિકલ એમ કે તમે ધ્યાન કરવું છે ને તમારે તો પ્રેક્ટિકલી તમે કેવી રીતે ધ્યાન કરવા માંગો છો એમ કે
હવે જ નહીં
શૃંગારિક મૂર્તિ સામે રાખો ને તમે વિતરાગતાનું એમની વિતરાગતા ધ્યાનમાં લઈ નહીં શકો તમે. એમ થશે એટલે તમે જે અમારો પરિચય છે અને અમારા જે વચનો છે એમાંથી તમને જે ભાવ ભાઈસો છે અમારું સ્વરૂપ ભાઈસો છે એનું અનુસંધાન કરો તમે, એનું ફળ બહુ મોટું છે. આ વાતને અત્રે સંક્ષેપ કરવી પડે છે, વિચાર તો ઊંડો છે પણ એ પ્રત્યક્ષ વધારે સારી રીતે બતાવી શકાય એમ ગણી અને લખાણની અંદર એ વાતને ટૂંકાવી છે. ટૂંકાવવામાં પાછળ પણ હેતુ હોય છે એમનો કે બહુ સ્પષ્ટ ન સમજાય ને અસ્પષ્ટ સમજાય તો જિજ્ઞાસા તીવ્ર થાય.
કોઈ વાર જ્ઞાની પણ
બહુ સ્પષ્ટ ઉત્તર ઇરાદાપૂર્વક નથી આપતા, ઇરાદાપૂર્વક અસ્પષ્ટ ઉત્તર આપે. એવું એક 471માં પત્ર છે, 472માં ખુલાસો લખ્યો છે કે અમે સમજીને જે સ્પષ્ટ નહોતું લખ્યું એટલા માટે કે તમારી જિજ્ઞાસા તીવ્ર થાય કે આ વિષયમાં બીજ જ્ઞાનનો વિષય લીધો છે એ તે 471માં. એવું કોઈ વખત કુદરતી સહેજે પણ બનતું હોય છે કે સ્પષ્ટ ન કહીએ અને સંક્ષેપમાં થોડું જ કહી દઈએ, ને કોઈ વખત તો ઇરાદાપૂર્વક પણ અસ્પષ્ટ કહે, બે વાત બનતી હોય છે અને બંને ઉપકારી છે. સહેજે સંક્ષેપ થઈ જાય તોય ઉપકારે છે, ઈરાદાપૂર્વક સંક્ષેપ કરે તોય ઉપકારે છે. એમ ભ્રંગી ઈલિકાને છટકાવે તે ભ્રંગી જગ જોવે રે. ઈલિકા એટલે ઈયળ અને ભ્રંગી એટલે ભમરી. એ વાક્ય પરંપરાગત છે એટલે કહેવત ચાલી આવે છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી તો પણ અત્રે કાંઈ હાનિ નથી. એ પ્રોફેસરે કોઈ એમ કીધું કે ભાઈ કે ભમરી છે, ત્રણ ઇન્દ્રિય છે અને ઈયળ છે, બે ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિયની પર્યાય કેવી રીતે થાય? પણ એમ નથી, એ ભમરીનું જ બચ્ચું છે જે ઈયળ જેવું દેખાય છે એમ, અને જે મીંડાને સેવે એમ ચટકાવે છે અને ભમરી બનાવે છે. હા હા બરાબર છે. એ તો મસ્ત ભમરીનો તમે પાક કાપી નાખો તો ઈયળ જેવી જ દેખાય ને. એનું શરીર ઈયળ જેવું જ હોય છે. તેમ પ્રોફેસરના ગવેષણ પ્રમાણે એમ ધારીએ કે તેમ થતું નથી તો પણ અત્રે કાંઈ હાનિ નથી, કેમ કે અહીંયા તો સિદ્ધાંત સમજાવે છે, દ્રષ્ટાંત તો ગૌણ છે. કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાની યોગ્ય છે. સિદ્ધાંત તો એ છે કે જીન સ્વરૂપથી જીન આરાધે તે સહી જીન વર હોવે, તો સિદ્ધાંત તો બરાબર છે. તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે, દ્રષ્ટાંતની માથાફોડમાં જવાની જરૂર નથી. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે. એ તો પરંપરાગત કહેવત ચાલી આવે છે, કોક જ વિકલ્પ કરે. એવા વિદ્વાન હોય ને, ચીકણા હોય ને, વિદવત્તાની ચિકાસ હોય એવું માથાફોડમાં પડે. બાકી તો એ તો ખુદ કહેવત ચાલી આવે છે. એટલે એ દ્રષ્ટાંત માન્ય છે એમ જણાય છે. લોક દ્રષ્ટિએ અનુભવ ગમ્ય છે એટલે સિદ્ધાંતને વિશે તેનું બળવાનપણું જાણીને મહત્પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, બરાબર યોગ્ય છે. અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ, પણ એની અમે ચર્ચા કરતા નથી. એક સમય પણ કદાપિત તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તો પણ ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંત પદની તો છે. માનો કે દ્રષ્ટાંતમાં ફિટ નથી બેસતું, પણ સિદ્ધાંતમાં તો એમ જ છે કે જે જીન થઈ જીનવર આરાધે તે જીનવર થાય જ. સિદ્ધાંતમાં તો બળવાન વાત છે. હા એટલે એ તો ત્રણેય કાળને વિશે નિરાબાદ છે. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. આનંદઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે. અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ સંપ્રદાયવાળા, અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાને વિશે ઉપાય લે છે, તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી. ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત તો માત્ર ખંડપણાને પામે છે. ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી કે વિચારવા યોગ્ય કેમ નથી? શું કે છે કે બીજો પ્રકાર કહે છે અને જીન વળી બીજો પ્રકાર કહે છે, એટલે ભગવાને બીજો પ્રકાર કીધો છે કે તું અનંતવાર જીનેન્દ્રની ભક્તિ કરી તારું કલ્યાણ ન થયું. જીન માર્ગને વિશે ઓળખાતા એટલે જૈનો દેરાસરમાં જઈને જીન ભગવાનની ભક્તિ કરે છે અને માને છે કે અમે આરાધીએ છીએ, અમે આરાધન કરીએ છીએ, અમે ભક્તિ કરીએ છીએ, અને તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી. એને કાંઈ એનું આત્મકલ્યાણ નથી અને જેને થતાં જીનવરે થતા નથી. આ કાળને વિશે ત્રણેય કાળને વિશે અખંડ એવો સિદ્ધાંત, જ્યારે ઓલો સિદ્ધાંત ત્રણ કાળને વિશે અખંડ છે કે અહીંયા અખંડપણાને પામે છે, અહીંયા સિદ્ધાંત તૂટે છે, એ વાત કેમ કેમ હશે, કેવી રીતે બની ગઈ? તો કે એ ભક્તિ સકામ ભક્તિ, એ ભક્તિ ખોટી ભક્તિ, યોગ ભક્તિ માટે જીનવર ન થયા. ભલે ઘણી ભક્તિ કરી, અખંડ ધૂન કરે 24 કલાકની, જય મહાવીર જય મહાવીર જય મહાવીર, કાંઈ મળે નહીં. એટલે પ્રશ્ન ઊભો કર્યો, તારે હવે વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી, વિચારવા યોગ્ય કેમ નથી, એની ચર્ચા કરવા યોગ્ય કેમ નથી, બીજો પ્રકાર શું છે, આ પ્રકાર શું છે, એની બરાબર ચર્ચા કરવી જોઈએ એમ કે છે. ઉપસંજ્ઞા એ તો સંપ્રદાય ચાલે છે, એમાં કોઈનું ભલું થતું નથી કાંઈ. તો સાચો માર્ગ શું છે એની ચર્ચા થવી જોઈએ એમ કહેવું છે. ખરો માર્ગ શું છે, નાનીનો માર્ગ શું છે, તીર્થંકરનો માર્ગ શું છે એમ કહેવું છે. જીન સ્વરૂપ થઈ જીન આરાધે, જીન સ્વરૂપ થઈને તો શું, પોતાના સ્વરૂપને લક્ષમાં રાખીને, ભાવનામાં આવીને જીન થવું, એનો અર્થ જ છે સમ્યક પ્રકારે વિષય કષાય ઉપર જીત મેળવવી, એમ થઈને જીન આરાધે. વિષય કષાયમાં ફસાયેલા રહે ને ભગવાનનું નામ લીધા કરે, વિષય કષાયમાં ફસાયેલા રહે ને ભગવાનનું નામ લીધા કરે, ઘરે જાય ત્યારે ઈનાઈ ને મંદિરમાં જાય ત્યારે ભક્તિ પાર વગરને કરે, ક્યાંથી મેળ ખાવાનો હતો. આ સુધી રાખીશ.